તારીખ 16/4/1989 પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત બોલ નંબર 179 અને 180 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 132
જે ध्यान के पहले अनेक प्रकार का चिंतन घंटों पर चले ध्यान में दशा अनेक प्रकार से शुद्ध पूर्ण आ जाता है लेकिन वो अवलंबन नहीं है, कल्प है एना भी आत्मा को अवलंबन निर्वात नहीं, विकल्प से विरुद्ध जाते हैं परिणाम है आत्मा अवलंबन ये तो नहीं ले सकते नहीं आत्मा को अवलंबन निर्वात सामर्थ्य है ना नहीं વિકલ્પ ને સાધન માને છે, ભૂલે છે. આ વિષયમાં આત્માને અવલંબવા માટે આત્માનો વિકલ્પ, આત્માનું ચિંતન એને સાધન માને છે, સાધન ની ભૂલમાં ઉભો છે, એને સાધ્ય ની ભૂલ અવશ્ય થશે.
ઉપયોગ થાય છે,
વિકલ્પ ઉત્પન્ન થાય છે, કર્મ ના ઉદય ના આલંબને થાય છે. લક્ષ્મણ આત્મા છે, ઉપયોગ જે આત્મામાં આવે તો નિર્વિકલ્પ દશા થાય. વિકલ્પ ચાલે છે એનું કારણ કે ઉદય બાજુ ખેંચાય છે, અંદરમાં બહારમાં તો કોઈ નિમિત્ત નથી, કેમ કે ધ્યાનમાં થયેલો છે. નિમિત્ત આત્મા થાય તો પરિણામમાં આત્માકાર દશા થાય, પણ લક્ષ્મણ આત્મા હોવા છતાં લક્ષ્મણ આત્મા છે, ઇલાંગને પર્યાયમાં છે. લક્ષ્મણ આત્મા હોવા છતાં જે પુરુષાર્થ અપર્યાપ્ત હોવાને લીધે જેટલું કારણ આપવું જોઈએ એટલું કારણ પુરુષાર્થમાં નહીં આપતો હોવાને લીધે અહીંયા સુખોગ એવું જ્ઞાન ને નિર્વિકલ્પ દશા થતી. તો અહીંયા એમ કહે છે કે સેનાથી થાય, વિકલ્પ કેમ ન થાય તો સેનાથી થાય, કે એ ઉગ્રતા થાય ત્યારે, અવલંબન નિર્માણમાં ઉગ્રતા થાય ત્યારે થાય. એમણે તો શું વાત કરી છે, એમને પોતાની દ્રષ્ટિની વાત કરી છે, તો એમને જ્ઞાન દશા વર્ત થઈ ગઈ અને વાત કરી છે. એટલે અહીંયા એક વાક્ય એવું આવે છે કે અવલંબન તો અંદર ને લીધા હોવા હૈ, સર્વિકલ્પ દશામાં પણ અમે તો અંદરમાં અવલંબન લીધું છે. પ્રવૃત્તિ ઉપયોગની બહાર જતી હોવા ભિન્નતા રહી જાય,
તો તમે છે મનુષ્ય તો ચતુર પ્રાણી છે
इसमें तो व्यवहार श्रद्धा भी नहीं आई, આકાય વ્યવહાર સુધા રાખે સાધન માનવું એ હા બીજી વાત છે. આ બે વચ્ચે તફાવત સમજવો જોઈએ. એને સાધન માને તો મર્યો એમ કે છે. વ્યવહાર શ્રદ્ધા નથી ગયો. નિશ્ચય શ્રદ્ધા તો બધી પૂછે ને વાત. એટલે સાંભળવાનો અભિપ્રાય સાધન માનીને રાખે અભિપ્રાય એ તો હોવું નહીં જોઈએ. તો પછી શું કરવું જોઈએ? એમાં તો જે સાંભળીએ છીએ એમાં તો આત્માની વાત આવે છે, આત્માના સ્વરૂપની વાત આવે છે, આત્માનો અનુભવ કરવાની વાત આવે છે. એ વાત અમે સાંભળીએ છીએ. એટલે તમે અહીંયાથી ક્યાં ધક્કો મારો? ત્યાંથી ધક્કો મારી ત્યાં દુકાને મોકલવા છે એ પ્રશ્ન નથી. અહીંયા પ્રયાસ ચાલુ તને સાંભળતા પ્રયોગ પુરુષાર્થ પ્રયત્ન ચાલુ થવો જોઈએ. તો તને ખ્યાલ આવશે કે નહીં આ સાંભળવું એ બાહ્ય ક્રિયા છે. એ કારણ નથી, બાહ્ય ક્રિયા કારણ નથી. અંદર માં પ્રયાસ અંતરંગ સાધન છે એમ માને જયારે વ્યવહાર શ્રદ્ધા સાધન સાચી થઈ. પણ સાંભળવાને સાધન માને તેની તો વ્યવહાર શ્રદ્ધા પણ નથી. આવી વાત ચોખ્ખે ચોખ્ખી છે. એટલે એમ કહે છે કે એને એને જો વિચારને કારણ માના જાય, વિચાર કો કારણ માના જાય, વિચાર ચિંતન મનન આદિ કો કારણ માના જાય તો વિચાર સે છૂટકર અંદર નહીં આ સકતે. અટકમ માને પણ આ સકતે અને પ્રતિબંધ માને તો એને ત્યાંથી એના ઉપરનું વજન છૂટી જાય વિકલ્પના રાગ ઉપરનો. હવે ચોખવટ કરે છે કે કમ શક્તિ છે એટલે કમ પુરુષાર્થ છે. પર્યાય મેં અનેક તરહ કા વિચાર ચલતા હૈ. આત્માનો વિચાર શું કરવા ચાલે છે? નિરી તો દશા નથી થતી. આત્મા તો એના હાથમાં છે. જ્ઞાનીના જ્ઞાનીના હૃદયમાં બિરાજમાન છે, ભેદ ભાવે છે. છતાં એનો વિકલ્પ કેમ ચાલે છે? કે કમ શક્તિ છે, કમ પુરુષાર્થ છે. પર્યાય મેં અનેક તરહ કા વિચાર ચલતા હૈ, ઉસમેં ઉલ્લાસ ભી હોતા હૈ. ઉલ્લાસ ક્યાં સુધીનો આવે? એ ટોડરમલજીએ લીધું રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં કે રોમાંચ ઉલ્લસિત થાય, ઉલ્લાસ આવે, રોમાંચ ઉલ્લસિત થાય. કેમ કે રસ વધે છે. એમાં શું થાય છે? વિકલ્પ તો વિકલ્પ છે પણ અંદર પરિણતિમાં રસ વધે છે. સ્વરૂપ પ્રત્યેનો રસ વધે છે. એ રસ ઉગ્રતા આવવાનું અને પુરુષાર્થમાં ઉગ્રતા આવવાનું કારણ બને છે. રસ છે એ પરિણામની શક્તિ છે. રસ છે એ વ્યક્ત પરિણામની વ્યક્ત શક્તિ છે. તો રાગ રસ વધે તો રાગનું બળ વધે, રાગનું દૂર વધે. જો સ્વરૂપને લક્ષે આત્મરસ વધે, ચૈતન્ય રસ વધે તો એને પુરુષાર્થની ઉગ્રતા થઈને સ્વરૂપાંતરનું કારણ થાય. એટલે જ્ઞાની જે સ્વરૂપ ચિંતનમાં બેસે છે, ધ્યાનમાં બેસે છે, એનું કારણ એ છે કે એ વખતે સ્વભાવ ભાવનો આવિર્ભાવ કરીને એ અનુભવમાં વારંવાર આવે છે. પ્રતિબંધક છે એ વાત 144 માં बहुत स्पष्ट तरीके से आगे बुलाएंगे। हाँ पहने लोग कोई पकड़े लोग यहाँ तक चर्चा વસ્તુનો ભેદ પડે નિર્ણય કરવા જતા મુખ્ય ભૂમિકાની વાત ચાલે છે। વસ્તુનો ભેદ પડે નિર્ણય કરવા જતા એટલે સ્વાનુભવ દશામાં જે સ્વરૂપનો નિર્ણય થાય છે પ્રતિપૂર્વક અનુભવ અને તેમાં એકાગ્રપણે ઠરવા જતા અને લીન થવા જતા ભેદ નિર્ણય જ્ઞાનની પર્યાય ઠરવું ચારિત્રની પર્યાય લીન થવું એકાગ્ર થવું વચ્ચે નવ તત્વ તથા નય પ્રમાણ વગેરેના રાગ મિશ્રિત વિચાર એવું આવ્યા વિના રહેતા નથી। કેમ કે શક્તિ ઓછી છે પુરુષાર્થ ઓછો છે એટલે એવો રાગ ઉત્પન્ન થાય છે અને જ્ઞાનનો ઉપયોગ ત્યાં જોડાય છે। રાગ અને જ્ઞાનનો મિશ્રિત ભાવને વિચાર કહેવામાં આવે છે પણ તેનાથી અભેદમાં જવાતું નથી। પણ એ વિકલ્પથી વિચારથી ચિંતમનથી અભેદમાં જવાતું નથી। જેમ આમરૂ છોડે ત્યારે ઘરમાં જવાય છે
આજે
કોઈના ઘરમાં જવું હોય તો આંગણામાં આવ્યા વિના અધરથી કોઈ સીધો અગાશીમાં જાતો
નથી
કે ઓરડામાં પહોંચી જતો નથી અંદરના ફળિયામાં
બરોબર।
પહેલા બહાર ડેલી હોય છે એના આંગણે પગ મૂકે પછી અંદર
આવે।
હવે આંગણામાં ઉભો રહે તો અંદર જાય નહીં અંદર આવે એને આંગણે આવ્યો કહેવાય અંદર જ ન આવે એને આંગણે આવ્યો શું કહેવાય। જેમ કોઈ એક માણસનું ઘર સરિયામ રસ્તા ઉપર છે મોટો રોડ છે ઘણા માણસો ત્યાંથી પસાર થાય છે બધા આંગણે આવ્યા કહેવાય કે ન કહેવાય
ન કહેવાય
આખો દિવસ ઘણા માણસો ત્યાંથી ચાલ્યા તો બધા આંગણે આવ્યા કે નહીં કે આંગણે કોણ આવ્યા જે ઘરમાં આવ્યા એ આંગણે આવ્યા બાકી કોઈ આંગણે આવ્યા નથી એ તો જતા હતા એના રસ્તે ઘરમાં આવે અને આંગણે આવ્યો એમ કહેવાય કે આંગણામાંથી ઘરમાં આવ્યો બાકી ઘરમાં નો આવે એ આંગણે ક્યાં આવ્યો છે તો ક્યાંક બીજે જાય છે એ આંગણામાં આવ્યો ઘરમાં બીજો તો બીજે જાય છે એને આંગણામાં આવ્યો ન ગણાય એને એમ કે વિકલ્પમાં અટકી રહીએ બીજે જાય છે એટલે વિકલ્પ રૂપે આંગણામાં એને આવ્યો ગણતા નથી એમ કે છે। ભલે આત્માનો વિકલ્પ કરે તો પણ એ આંગણામાં આવ્યો એમ ગણતા નથી। આમનું છોડે ત્યારે ઘરમાં જવાય છે તેમ વ્યવહારરૂપ આમનું છોડે ત્યારે સ્વભાવરૂપ ઘરમાં જવાય છે એટલે સમજણની વખતે જ આ લક્ષ હોવું જોઈએ। મુદ્દો એ છે કે જ્યારે સમજવામાં આવે છે ત્યારે એને સમજણમાં વિકલ્પના કાળમાં એ ખ્યાલ હોવો જોઈએ કે આ સાધન છે કે આ બાધક છે એ પહેલેથી જ એને લક્ષમાં હોવું
જોઈએ।
નિર્ણયના તબક્કામાં એ વાત લક્ષમાં રહી જવી જોઈએ
કે
જેથી સાધનની ભૂલ થાય
નહીં
રુચિમાં રુચિના કાળમાં અનેક પ્રકારના રુચિને અનુસરવા વાળા આનુષંગિક પરિણામો હોય છે એમાં અહીંયા અનેક પરિણામમાંથી અનેક ભેદમાંથી બ્રહ્મચર્યનો ભેદ લીધો છે। રુચિનો વિષય પણ એ રીતે ઘણો વિસ્તારવાળો છે અને અનેક ભેદે એનું વર્ણન આવે છે। કેમ કે આત્મ જે જ્યારે આત્મ મુમુક્ષુને સ્વરૂપની રુચિ થાય ત્યારે એની સાથે મેળ ખાવાવાળા બીજા પણ અનેક પરિણામ થાય છે એટલે બધાનો વિસ્તાર થાય બધા ભેદથી વિસ્તાર કરે ત્યારે અહીંયા એક ભેદ લીધો છે બ્રહ્મચર્ય સંબંધી પાંચ ઇન્દ્રિયો સંબંધી કોઈ પણ વિષયોમાં આત્માનું સુખ નથી. રૂપ રસ ગંધ સ્પર્શ શબ્દ એમાંથી કોઈ પણ વિષયોમાં આત્માનું સુખ નથી. પહેલી વાત આ છે કે જે કોઈ પંચેન્દ્રિયના વિષયો છે એ બધા પુદ્ગળાત્મક છે, જળ છે, અને જળ હોવાથી જ્ઞાન અને સુખ થી રહિત છે. જળ કોને કહેવા કે જેનામાં જ્ઞાન ન હોય ને જેનામાં સુખ ન હોય. જ્ઞાન અને સુખ જે ચેતન અથવા આત્મ નામના પદાર્થમાં છે, જળ પદાર્થમાં જ્ઞાન અને સુખ નથી. આ તો છે વૈજ્ઞાનિક પરિસ્થિતિ. પાંચ ઇન્દ્રિય સંબંધી કોઈ પણ વિષયોમાં આત્માનું સુખ નથી. સુખ તો આત્મામાં જ છે. આમ જાણીને સર્વ વિષયોમાંથી સુખ બુદ્ધિ, એટલે કોઈ પણ વિષયમાંથી સુખ ગ્રહણ કરવાનો અભિપ્રાય, એને સુખ બુદ્ધિ કહેવામાં આવે છે એવો અભિપ્રાય કરે, અને અસંગી આત્મ સ્વરૂપની રુચિ થાય ત્યારે જ વાસ્તવિક બ્રહ્મચર્ય જીવન હોય, ત્યારે એને ખરેખર બ્રહ્મની રુચિ, આત્માની રુચિ એટલે પરમ બ્રહ્મની રુચિ એ પૂર્વક એને ખરેખર બ્રહ્મચર્ય જીવન એટલે પરિણામ શરૂ થાય છે એમ કહેવું છે.
બરોબર.
ક્યાંથી બ્રહ્મચર્યનો ભાવ ઉત્પન્ન થાય છે કે આત્માની રુચિમાંથી એ ઉત્પન્ન થાય છે.
શું
જે બ્રહ્મ એવું આત્મા, પરમ બ્રહ્મ સ્વરૂપ એવું જે આત્મ સ્વરૂપ, એની રુચિમાંથી એમાં સ્થિરતા આવે છે એને બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. આમ તો આગમ અનુસાર એ પાંચમા ગુણસ્થાનની છઠ્ઠી પ્રતિમા, સાતમી પ્રતિમા છે. સાતમી પ્રતિમા બ્રહ્મચર્ય એટલે છ પ્રતિમા ની શુદ્ધિ થાય. શુદ્ધિ થાય એટલે સ્વરૂપ સ્થિરતા થાય, પછી એને સાતમી પ્રતિમા. આમ જાણીને એટલું એનું મૂળ ક્યાં છે કે એનું મૂળ સ્વપર પદાર્થના વિજ્ઞાનમાં રહેલું છે, વસ્તુના સ્વરૂપમાં રહેલું છે કે કોઈ પણ પર પદાર્થમાં સુખ નથી. સુખ એક આત્મામાં છે અને પોતાના આત્મામાં અનંત સુખનો સાગર વિદ્યમાન હોવાથી, મોજુદ હોવાથી, હૈયાત હોવાથી એની રુચિ થાય, એની હૈયાતી પ્રત્યક્ષ થાય, પ્રત્યક્ષ સ્વરૂપમાં એની હૈયાતી પ્રત્યક્ષ થાય ત્યારે એને એની અનન્ય રુચિ ઉપજે છે, અને ત્યારે એને વાસ્તવિક બ્રહ્મચર્ય જીવન હોય એવા જીવને એમ કહેવું છે. ત્યારે એટલે એવા જીવને વાસ્તવિક બ્રહ્મચર્ય જીવન હોય, જેને ખાવામાં પહેવામાં ખાવામાં પીવામાં અને બહારના અનેક પ્રકારના સામગ્રીમાં સંયોગમાં અનુકૂળતાનો અભિપ્રાય હોય, સુખનો અભિપ્રાય હોય, એને ખરેખર વાસ્તવિક બ્રહ્મચર્ય જીવન હોતું
નથી. બરાબર. પાંચે પાંચ ઇન્દ્રિયોમાંથી પાછો
મળે છે એમ છે. કેમકે આત્મા છે એ અતિન્દ્રિય પદાર્થ છે, અને ઇન્દ્રિય તરફના વલણ વાળો વિકારી પરિણામ અવિકારી આત્માના રુચિથી વિરુદ્ધ ભાવ છે. તો પહેલા તો રુચિ અભિપ્રાય છે, સંબંધ છે કે પહેલા તો કોઈ પદાર્થ તને ઇષ્ટ છે. જો કોઈ પદાર્થ ઇષ્ટ નથી તો કોઈ પદાર્થ અનિષ્ટ નથી. કેમ કે ઇષ્ટ નથી એટલા માટે કે એનામાં સુખ નથી, અનિષ્ટ નથી એટલા માટે કે એનામાં દુઃખ નથી. ન તો સુખ એમાંથી આવે છે, ન તો દુઃખ એમાંથી આવે છે. આ અભિપ્રાય થયા પછી જેમાં સુખ ભર્યું છે એની રુચિ ઉત્પન્ન થાય. આત્મ પદાર્થમાં સુખ ભર્યું છે તો એની રુચિ ઉત્પન્ન થાય, અને એની રુચિ ઉત્પન્ન થાય ત્યારે બ્રહ્મચર્યને યોગ્ય જીવ થયો છે એમ કહેવામાં આવે. બ્રહ્મ સ્વરૂપ આત્મામાં જેટલે અંશે પરિણમન, બ્રહ્મ સ્વરૂપ આત્મામાં જેટલે અંશે પરિણમન સ્થિરતા રૂપ, અને જેટલે અંશે આત્મિક સુખ નો અનુભવ થાય, પરિણમન થાય ત્યારે નિયમથી આત્મિક સુખ નો અનુભવ થાય, તેટલે અંશે બ્રહ્મચર્ય જીવન છે. બ્રહ્મચર્ય ચરવું, પરિણમવું, ત્યારે તેટલે અંશે બ્રહ્મચર્ય જીવન છે. આ વિષય ગુરુદેવશ્રી એટલા માટે ખુલે છે, પોતે તો 15 વર્ષની ઉંમરે પ્રતિજ્ઞા બ્રહ્મચર્યની લીધી છે. જાવત જીવ જ્યાં સુધી આ દેહ રહે ત્યાં સુધી પોતે બ્રહ્મચર્ય પાળવા માટે પ્રતિજ્ઞા લીધેલી છે. એમની નિશ્રામાં પણ અનેક પુરુષો સ્ત્રીઓ મુમુક્ષુ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેતા રહેતા, તો કોઈને સાધન માની લીએ છે. તો કે છે, ખરી વસ્તુ શું છે આની અંદર? તો ખરી વસ્તુ આ છે કે આત્માની રુચિ કરવી તે, અને ત્યાંથી બ્રહ્મચર્ય જીવનની શરૂઆત થાય છે. અંતરંગ પરિણામો, અંતરંગ શુદ્ધિ થયા વિના બહારની શુદ્ધિ ટકતી નથી, બહારની શુદ્ધિ નભતી નથી, બહારની શુદ્ધિ જળવાતી નથી. આ પરિસ્થિતિ ઊભી થાય છે, બરોબર. એટલે અંતરંગ શુદ્ધિનો પરસું એ પોતે ખાસ ખોલે છે, એનું કારણ એ છે. બ્રહ્મ સ્વરૂપ આત્મામાં જેટલે અંશે પરિણમન, આત્મિક સુખનો અનુભવ થાય, તેટલે અંશે બ્રહ્મચર્ય જીવન છે. પછી એનો જે પાયો સ્થિરતાનો જે નખાય છે, એ પંચમ સ્થાનની સાતમી પ્રતિમાથી થાય છે. એટલે કે પાંચમા ગુણસ્થાનની મધ્યમ દશા છે,
બરોબર. મધ્યમ જગત
પાંચમા ગુણસ્થાનમાં 11 પ્રતિમા છે. એટલે કે 11 પ્રતિમાનો બાહ્યમાં તો બાહ્ય ક્રિયા હોય છે, પણ અંદરમાં સ્વરૂપ સ્થિરતાના તબક્કા છે. તો 6ઠી પ્રતિમા સુધી જગન્ય પંચમ ગુણસ્થાન, 7, 8 અને 9 એ 3 પ્રતિમામાં મધ્યમ કોટિનું પંચમ ગુણસ્થાન છે, અને 10 અને 11 પ્રતિમામાં ઉત્કૃષ્ટ કોટિનું પંચમ ગુણસ્થાન છે. એ રીતે એ પંચમ ગુણસ્થાનનો વિષય ત્યાં નક્કી થાય છે. પણ જ્યારથી સ્વરૂપની રુચિ થાય, ત્યારથી એની યોગ્યતા શરૂ થાય છે. આત્મિક સુખનો અનુભવ થાય તેટલે અંશે બ્રહ્મચર્ય જીવન છે. જેટલી બ્રહ્મમાં ચર્યા તેટલો પર વિષયોનો ત્યાગ હોય છે, અથવા પર વિષય તરફનું અરુચિ પરિણામ હોય છે, અથવા પર વિષયના વિકલ્પનો અભાવ થાય છે, એને એનો ત્યાગ કહેવામાં આવે છે. જેટલી બ્રહ્મમાં ચર્યા એટલે સ્થિરતા, તેટલો પર વિષયોનો વિકલ્પ તૂટી જાય છે, છૂટી જાય છે, અભાવ પામે છે. મંદ થાય એક વાત છે, વિકલ્પ મંદ થવો એક વાત છે, એ તો કશાયની મંદતા છે, અને વિકલ્પનો નાશ થવો, અભાવ થવો, ક્ષય થવો, એને ક્ષય થવો થાય છે, એ બીજી વાત છે. વિતરાગતાની ઉત્પત્તિમાં રાગનો ક્ષય થાય છે. વિતરાગતાની ઉત્પત્તિ થયા વિના કોઈ વાર રાગની મંદતા થાય છે, તો કોઈ વાર રાગની તીવ્રતા થઈ આવે છે. એમ રાગની તીવ્ર મંદ દશાની પરિસ્થિતિ ચાલે છે, અભાવવાળી લાઈન આખી જુદી છે. જે જીવ પર વિષયોથી અને પર ભાવોથી સુખ માનતો હોય, તે જીવને બ્રહ્મચર્ય જીવન હોય નહીં. શું? કેમ કે તેને વિષયોના સંઘની ભાવના પડેલી છે, એને સુખ માન્યું છે. તો જેને વાયુ અનુકૂળતામાં, એક અનુકૂળતામાં 5 ઇન્દ્રિયના વિષયો આવી જાય છે, અનુકૂળતા કહેતા. શું? કે મને બહારની અનુકૂળતાથી ઠીક, અને બહારની અનુકૂળતા ન રહે તો મને ઠીક નહીં, એવો જેનો અભિપ્રાયને માન્યતા છે, એને 5 ઇન્દ્રિયના વિષયોની ભાવના છે, એને પર વિષયોમાં સુખની ભાવના છે, એને એના સંઘની ભાવના ઊભી છે, એને ખરેખર બ્રહ્મચર્ય જીવન હોય નહીં, હોઈ શકે
નહીં.
ઉપરી આ ઘર મારું છે, અને પાડોશીની વંડી શરૂ થાય છે, છતાં પાડોશીનું નથી, કેવું પડે છે કે નહીં? કોર્ટમાં એ દાવો લાવે છે, એનું તો ખરું, હું ક્યાં ના પડું, પણ એનું મારું ભાઈનું હરિયારું એવું ના નથી પડતો કે એનું નથી કહેતો, પણ હું મારું છું એમ કહેતો, મારું છે એમ પણ કહું છું. એટલે એકદમ ચોખ્ખું કરવું એ વસ્તુનું સ્વરૂપ, ત્યારે અસ્થિ નાસ્તિ બે થી વાત કરી કે આત્મા સ્વપણે છે ને પરપણે નથી, નહીતર સ્વપણે પણ છે ને પરપણે છે એ માટે છે, એ મોટી ગડબડ થઈ જાય છે. એટલે બે બાજુથી ચોખ્ખું કરે છે. પરમાથી સુખ છે નહીં, માત્ર ઉડી જવું જોઈએ. ઉડી જવું એટલે ભ્રમણાનો નાશ થવો, ભ્રમણા ઉડી જવી જોઈએ એમ વાત છે. છે નહીં છતાં માને છે તો એની ભ્રમણા છે, એ ભ્રમણાનો નાશ એને ઉડી ગયો એમ કહેવામાં આવે છે. એમ કે દોરડીમાં સાપ માર્યો તો ભ્રમણા થઈ, દોરડીને દોરડી જાણી એટલે એ ભ્રમણા ઉડી ગઈ એટલે ભય ગયો એમ. એટલે અહીંયા શું કહેવું છે કે કોઈ જીવન કોઈ જીવ બ્રહ્મચર્ય પાળે છે શુભ ભાવથી, અને અબ્રહ્મચર્યના અશુભ ભાવ નથી કરતો. તો એ જીવને વાસ્તવિક બ્રહ્મચર્ય છે કે કેમ, અહમ પણ આવે છે કે અમે તો બ્રહ્મચારી અને પરમેશ્વરોમાં સુખની ભાવના પડી છે, પણ એના સંઘની ભાવના પણ પડી છે, માટે વાસ્તવિક ત્યાં બ્રહ્મચર્ય જીવન નથી એમ લેવું છે. શું છે કે શુભ ભાવમાં કોઈને કોઈ રીતે જીવ ભૂલાવવામાં પડે છે, એ બધા ફેસલા કર્યા છે ગુરુદેવે વિસ્તારથી પ્રવચન આપીને, અનેક ભેદે વાતને ખુલ્લી કરી છે. જોજે આવી રીતે તું ભ્રમમાં પડતો નહીં, જોજે આ પ્રકારે પણ ભ્રમમાં પડતો નહીં, જોજે આ પ્રકારે પણ તું ભ્રમમાં પડતો નહીં. એવી રીતે ખરેખર આત્મ સ્વભાવની રૂચિની સાથે આત્માને જે ગુણ પ્રગટ થાય છે એ બધા ગુણોનું મેં આત્મ સ્વરૂપની રુચિ છે, આત્મ સ્વભાવની રુચિ છે. પછી બ્રહ્મચર્ય કહો, નિર્લોભતા કહો, સરળતા કહો, નિસંગતા કહો, નિર્મમત્વ કહો, આકિંચનપણું કહો, શું તપ કરવાની વૃત્તિ કહો, સ્થિરતાની વૃત્તિ કહો, એ બધું રુચિમાં પડે નથી પડ્યું. એટલે મુમુક્ષુની ભૂમિકામાં સ્વભાવની રુચિ બહુ મોટી વાત છે. રુચિનો મૂળ વિશે બોલ છે, રુચિનો મુમુક્ષુની ભૂમિકામાં સ્વભાવની રુચિ એ બહુ મોટી વાત છે. મુમુક્ષુની ભૂમિકામાં કેટલા શાસ્ત્રો વાંચ્યા એ મોટી વાત નથી, કેટલી પૂજા કરી એ મોટી વાત નથી, કેટલી ભક્તિ કરી એ મોટી વાત નથી, કેટલી યાત્રા કરીને કેટલું દાન દીધું એ કોઈ મોટી વાત નથી. મોટી વાત સ્વરૂપની રુચિ કરી કે નહીં કરી એ મોટી વાત છે. આમ લેવું છે સર્વગુણોના અનંત ખરેખર આત્મ સ્વભાવની રુચિની સાથે બ્રહ્મચર્ય આદિ સર્વગુણોના, એકનું બ્રહ્મચર્ય ની આત્માના બધા ગુણોના સર્વગુણોના જે બીજ છે એ રુચિમાં પડેલા છે, સ્વભાવની રુચિમાં પડેલા છે. અહીંયા એક પ્રશ્ન થોડો ઘટે છે તો પછી આવી રુચિ કેવી રીતે ઉત્પન્ન થાય, સ્વભાવની રુચિ કેમ થાય મોક્ષુજીને, આ પ્રશ્ન થોડો અહીંયા ઘટે છે. જે વસ્તુ સુખ પદાર્થની રુચિ પણ સુખને કારણે છે, રસ અને રુચિ એ સુખ વગર કોઈ દિવસ ઉત્પન્ન થાય નહીં. આ તો એ સિદ્ધાંતિક વાત છે, વૈજ્ઞાનિક વાત છે કે સુખને નિર્ણય કર્યા વિના, સુખ નિશ્ચિત થયા વિના એનો રસ ને રુચિ થાય નહીં. ભૂલથી અજ્ઞાનને લીધે બાહ્ય વિષયોમાં પંચેન્દ્રિય વિષયોમાં સુખનો નિર્ણય થયો હોવાને લીધે પંચેન્દ્રિયના વિષયનો રસ અને રુચિ આ જીવને પડેલા છે. એટલા માટે પહેલી વાત લીધી કે તું આત્મામાં સુખ છે એમ આત્માને ઓળખ, પર પદાર્થમાં સુખ નથી એમ પર પદાર્થને ઓળખ. ઓળખ એટલે નિર્ણય કર. તારો નિર્ણય છે બદલાવ. આત્મામાં સુખ નથી એવો તારો નિર્ણય છે, અને જળ પદાર્થોમાં સુખ છે એવો તારો નિર્ણય છે એને ઉલટાવ. એ આખો નિર્ણય છે એને ઉથલાવવો પડશે. ઉલટો સુલટો છે એને સુલટો કરવો પડશે. એ નિર્ણય જ્યાં સુધી ન બદલાય ત્યાં સુધી રુચિ થતી નથી. અને જયારે સ્વરૂપમાં સુખનો નિર્ણય થાય છે, અનંત સુખ હયાત છે એમ જયારે પોતે પોતામાં જોવે છે, ઓળખે છે, ત્યારે આત્માના સ્વભાવની અનન્ય રુચિ અંદરથી ઊંડી ઊંડીને આવે છે. સાધારણ ઉત્પન્ન થતી નથી, પણ જોર કરીને આવે છે. કેમ? રુચિ અનુયાયી એવી એટલે પુરુષાર્થ સહિત જ રુચિ ઉત્પન્ન થાય છે. કોઈ જીવને રુચિ હોય અને પુરુષાર્થ ન હોય એવું બનતું નથી. કેમ કે પુરુષાર્થનો રુચિને અનુસરવાનો કાયદો છે, નિયમ છે. સ્વભાવની રુચિ થાય અને સ્વભાવનો પુરુષાર્થ જાગ્રત થાય, થાય હોય હોય ને હોય ન હોય એવું બને નહીં.
દરેક વાતમાં રુચિથી શરૂઆત છે.
રુચિ છે એ પ્રધાન વાત છે, મુખ્ય વાત છે, બહુ મહત્વનો વિષય છે. એટલે ખરેખર આત્મ સ્વભાવની રુચિની સાથે બધા ગુણોનું બીજ પડેલું છે. માટે સાચું બ્રહ્મચર્ય જીવન જીવવાના અભિલાષી જીવોનું પહેલું કર્તવ્ય એ છે. હવે જેને બ્રહ્મચર્ય લીધું એને બ્રહ્મચર્યની અભિલાષા છે, અભિલાષા રાખીને એ બ્રહ્મચર્ય જીવન પાળે છે, તો એનું પહેલું કર્તવ્ય એ છે. ભલે એને બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી એમ કે, પણ એનું પહેલું કર્તવ્ય એ છે કે અતિન્દ્રિય આનંદથી ભરપૂર અને સર્વ પ્રકારના પંચેન્દ્રિયના પર વિષયોથી શૂન્ય ખાલી એવા પોતાના આત્મ સ્વભાવની રુચિ કરવી, તેનું લક્ષ્ય કરવું અને તેનો અનુભવ કરીને તેમાં તન્મય થવાનો પ્રયત્ન કરવો. એક વાક્ય છે આખો અહીંથી શરૂ કરે છે. માટે એક વાક્ય છે, માટે સાચું બ્રહ્મ જીવન જીવવાના અભિલાષી જીવોનું પહેલું કર્તવ્ય એ છે કે અતિન્દ્રિય આનંદથી ભરપૂર, અતિન્દ્રિય અનંત આનંદથી, અનંત અતિન્દ્રિય આનંદથી, કેટલો છે એમાં આનંદ, અનંત ભરેલો છે એનાથી ભરપૂર છે. કેવું છે? પોતાનું સ્વરૂપ અને સર્વ પર વિષયોથી શૂન્ય છે, પ્રવેશ નથી એનો, સ્પર્શ નથી અથવા સંગ નથી એને. એનો જે સ્વભાવ છે એને જ્યાં પર્યાયનો સંગ નથી ત્યાં પર્યાય જેનો સંગ કરે એ તો ત્રીજે તફેટે વાત ગઈ. પર્યાય જે પર પદાર્થના સંગમાં જાય છે એ તો બહુ આગેની વાત ગઈ. એવા સ્વભાવને અહીંયા લક્ષ્યમાં લેવું, એવા સ્વભાવની રુચિ કરવી અને લક્ષ્યને રુચિપૂર્વક એનો અનુભવ કરવો. અનુભવ કરતા તેમાં તન્મયતા થશે. એ પહેલામાં પહેલું બ્રહ્મજીવનના અભિલાષી જીવોને બ્રહ્મજીવન કહો કે આત્મજીવન કહો કે આત્માનું પવિત્ર પરિણામ કહો, એની જેને અભિલાષા છે એનું પહેલું કર્તવ્ય આ છે કે આનંદ સ્વરૂપી આત્માનું રુચિ કરવી, લક્ષ કરવો અને અનુભવ થઈને માન્યતા કરવી. કેમ કહીને એમ કહે છે કે તું બીજી દિશાનું કાર્ય કરીશ. પહેલામાં પહેલું કર્તવ્ય આ છે, પહેલામાં પહેલી આ દિશામાં આગળ વધવાની જરૂર છે. બાકી ઊંઘ માર્ગે આગળ વધવાનો ક્યાંય પણ તું પ્રયત્ન કરીશ તારી સમય અને શક્તિ વ્યર્થ જશે. અને ઊંઘ માર્ગની દ્રઢતા છે એને ગ્રહિત વિખ્યાતમાં ચાલ્યો. સ્વભાવ તો અસંગ તત્વ છે, પર્યાય રહીત તત્વ હોવાને લીધે
તો બરાબર,
પર્યાય નિરપેક્ષ હોવાને લીધે લ્યો ને. બીજી વાત,
પર્યાય સ્વભાવનો સંગ છે,
પર્યાય સ્વભાવનો સંગ કરે છે. જો પ્રસંગથી છૂટે છે તો સ્વભાવનો સંગ કરે છે કે આ હું છું એમ સ્વભાવનો સંગ કરે છે, પણ છતાં સ્વભાવની અપેક્ષા નથી કરતો.
સ્વભાવની અપેક્ષા નથી કરતો.
સ્વભાવ એટલે હું, સ્વભાવ એટલે હું. હવે પર્યાય મારો સંગ કરે ઠીક છે, એની ઈચ્છા બરાબર છે. હવે જે પર્યાય મારો સંગ નથી કરતી અને પરસંગ કરે છે તો મારે શું? તે તો તીય તરફ એટલે વાત છે. હું તો હવે અસંગ તત્વ છું એમ કરીને સ્વરૂપની ભાવનામાં આવવાનું છે, સ્વરૂપના આશ્રયમાં આવવાનું છે, તો આખો આ પરસંગ છૂટી જાય છે. સ્વરૂપના આશ્રયમાં આવે છે ત્યારે એને પરસંગ છૂટે છે. જો સ્વરૂપના આશ્રયમાં ન આવે તો પરસંગ ન છૂટે. પર્યાય સ્વભાવ નો સંગ કરે એટલે મારો સંગ કરે તો પરસંગ ના દુઃખ એને ટળે, અને પર્યાય ને પ્રસંગ ના દુઃખ ટળે. પ્રથમ માં પ્રથમ કે દિશામાં કામ કરવું, પહેલી વાત આ છે, પહેલું કર્તવ્ય આ છે એમ કરીને.
પહેલું કર્તવ્ય
કે તું બીજે તારી શક્તિ ને સમય વેડતો નહીં, આ દિશામાં જ તું આગળ વધજે, અને બીજી દિશા ભૂલે તું કે નહીં પકડતો, નહીતર અનંતકાળથી જે થયું છે એ જ પરિસ્થિતિ ઊભી થશે.
બરોબર
એમ કરીને ધ્યાન ખેંચ્યું છે. કેમ કે જે બ્રહ્મચર્ય વિચાર કરે છે એને પણ એમ થાય ને ભાઈ આપણે કઈ આત્મહિત કરવા માટે આ પગલું ભર્યું છે, તો એમ કે છે કે આત્મહિત કરવામાં મૂળ સ્વરૂપની રૂચિથી આત્મહિત શરૂ થાય છે. એનું ધ્યાન એ રાખશે સ્વરૂપની રુચિ થઈ કે નહીં, સ્વરૂપનું લક્ષ થયું કે નહીં, એ દિશામાં હું આગળ વધુ છું કે નહીં, આ પેલું તને ખ્યાલમાં હોવું જોઈએ. ભલે પંચરેલી પણ આ તને ખ્યાલમાં હોવું જોઈએ. મિત્ર એને તો સાધન માની લઈશ અને એને કારણ માનીશ તું કે આ શુદ્ધિનું કારણ છે. શુદ્ધિનું કારણ સ્વભાવમાં રુચિ, સ્વભાવનું લક્ષ, સ્વભાવનો અનુભવ, સ્વભાવની ભિન્નતા, એ જ એનું કારણ છે, બીજું કોઈ કારણ નથી. બ્રહ્મચર્યના પડખાથી રૂચિની વાત કરી તો સમજાવી છે, ભલે પડખું લીધું છે એક એક ભૂલ, પણ એમાં રૂચિની વાત મુખ્યપણે સમજાવી છે. અને એ રૂચિથી અનંતે અનંત ગુણ ખીલી જશે. કોઈ ગુણ પછી તારે એમ નહીં લાગે કે બીજો ગુણ રહી ગયો એ વાત નહીં રહી જાય. સર્વાંગ સમ્યક થશે, સમ્યક થશે એ સર્વ અંગોમાં સમ્યક થશે, એને સર્વાંગ સમ્યક કહેવામાં આવે છે. સમ્યક છે ખંડિત નથી હોતો.
બરોબર,
સર્વાંગ થાય છે એટલે સર્વ ગુણો ત્યાંથી ખીલે છે, અને સર્વ ગુણોની ખીલવટનો ઉપાય, ખીલવટનું મૂલ્યું, સર્વ ગુણોની ખીલવટનું મૂલ્યું આત્માની રુચિ મારેલું છે. એટલે રુચિને તપાસે, પોતાની રુચિ સિદ્ધિ ન પકડાય, રુચિ સિદ્ધિ ન જડે, તો એને રસ ક્યાં છે ત્યાંથી રુચિને પકડવી સિદ્ધિ માટે.
બરોબર,
અને એ રીતે પહેલી આ દિશામાં કામ કરવાની કાર્ય પદ્ધતિ રાખે.
જય પરમ કૃપા જય કાંતુ ધીમ જય શ્રાપિકંબા જય.